குக்ஷிரத்னம் ஷப்தஜேதர்வாத்மஜம் ராஜச்சந்திரமஹம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம். શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, રવિવાર તારીખ 22 એપ્રિલ 2007. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 472. મુંબઈ, આસો સુદ 9 બુધવાર 1949. પરમ સ્નેહી શ્રી સૌભાગ્ય તથા શ્રી ડુંગર શ્રી સાયલા, આજે કાગળ 1 શ્રી સૌભાગ્યનો લખેલો આવ્યો તે પહોંચ્યો છે. ખુલ્લા કાગળમાં સુધારસ પરત્વે પ્રાય સ્પષ્ટ લખ્યું હતું, તે ચાહીને લખ્યું હતું. એમ લખવાથી વિપરિણામ આવવાનું છે નહીં એમ જાણીને લખ્યું હતું. કંઈ કંઈ તે વાતના ચર્ચક જીવને જો તે વાત વાંચવામાં આવે તો કેવળ તેથી નિર્ધાર થઈ જાય એમ બને નહીં. પણ એમ બને કે જે પુરુષે આ વાક્યો લખ્યા છે તે પુરુષ કોઈ અપૂર્વ માર્ગના જ્ઞાતા છે, અને આ વાતનું નિરાકરણ તે પ્રત્યેથી થવાનો મુખ્ય સંભવ છે એમ જાણી તેની તે પ્રત્યે કંઈ પણ ભાવના થાય. કદાપી એમ ધારીએ કે તેને કંઈ કંઈ સંજ્ઞા તે વિશેની થઈ હોય અને આ સ્પષ્ટ લખાણ વાંચવાથી તેને વિશેષ સંજ્ઞા થઈ પોતાની મેળે તે નિર્ધારમાં આવી જાય, પણ તે નિર્ધાર એમ થતો નથી. યથાર્થ તેના સ્થળનું જાણવું તેનાથી થઈ શકે નહીં, અને તે કારણથી જીવને વિક્ષેપની ઉત્પત્તિ થાય કે આ વાત કોઈ પ્રકારે જાણવામાં આવે તો સારું, તો તે પ્રકારે પણ જે પુરુષે લખ્યું છે તે પ્રત્યે તેને ભાવનાની ઉત્પત્તિ થવી સંભવે છે. સાયલાની અંદર એ જે ઘટના ઘટી છે, સુભાગભાઈના પિતાશ્રીને જે સુધારસનું બીજ મંત્રનું જ્ઞાન મારવાડમાં એક જૈન સાધુએ આપ્યું છે, પરંતુ એ સાથે કે તમારી કોઈ યોગ્યતા નથી, તમને આમાં લાભનું કોઈ કારણ નથી, કોઈ યોગ્ય વ્યક્તિને આપજો કદાચ તેને લાભનું કારણ થાય. એ લલ્લુભાઈએ પોતાના પુત્ર સૌભાગભાઈને આ બીજજ્ઞાનની પ્રાપ્તિ કરાવી, સૌભાગભાઈને પણ એથી લાભનું કારણ થયું નથી, પરંતુ એને મુનિના વચન અનુસાર એ વખતે કાઠિયાવાડમાં પરમ કૃપાળુ દેવની ચોતરફ યશોગાથાઓ હતી, અને એને થયું કે આ કોઈ ધર્મ પુરુષ છે, યોગ્ય પાત્ર છે, જો હું આને આ વાત આપી દઉં તો જ્ઞાનીના ઋણમાંથી મુક્ત થવાય. હંમેશા જે કંઈ મળ્યું છે એ જગતના જીવોના કલ્યાણ માટે છે, એ જગતના જીવોને કલ્યાણ માટે એ વસ્તુ આપણે આપી દેવી નિસ્વાર્થ ભાવે, નિષ્કામ ભાવે. આ એક જ્ઞાનીના ઋણમાંથી મુક્ત થવાનું આ સનાતન શાશ્વત માર્ગની આ એક પરંપરા છે કે એક પુરુષને જે વિદ્યા પ્રાપ્ત થઈ છે તે વિદ્યા ઉત્તરોત્તર બધા જ મુમુક્ષુઓ તરફ એનો પ્રવાહ રહે, આવો એક પરમાર્થ માર્ગનો ક્રમ છે. એટલે સૌભાગભાઈએ એ વાત શ્રીમદ રાજચંદ્રજીને આપી. હવે પ્રશ્ન તો એ થયો કે સૌભાગભાઈએ સાયલાની અંદર એમની સાથેના જે કંઈ હતા ત્યાં આવા બધા લોકોને, જીવને જ્યાં જ્યાં કોઈ પણ પ્રકારના પોતાના સંબંધો હોય તો લાગણીવશ, સ્નેહવશ, મોહવશ આ વાત બનતી જ હોય, એમણે એ વાત 2-3 જગ્યાએ કહી. એમાં મુખ્ય સૌભાગભાઈના સાથી ગોસડિયા ડુંગરભાઈ. હવે આ લોકોએ તો નિર્ણય કરી લીધો, નિર્ધાર કર્યો કે અમને તો આત્મજ્ઞાન થઈ ગયું, મળી ગયું. પણ પછી તો એવી મૂંઝાય જે સમાધાન નિશંકતા આવવી જોઈએ, તે આવતી નથી. અને પરમ કૃપાળુ દેવને પણ થયું કે આ જીવ જો ભ્રાંતિમાં સરી પડશે તો કોઈ કાળે કલ્યાણ થાય એમ નથી. આત્માનું ભાન ન હોવું એ અજ્ઞાન છે. આત્માનું ભાન ન હોવું એ અજ્ઞાન છે. અને અજ્ઞાન એટલું હાનિકારક નથી જેટલું આત્મા વિશેની ભ્રાંતિ હોવી. આત્મજ્ઞાનની ભૂલ હોવી અને ભ્રાંતિ હોવી તે હાનિકારક છે. અજ્ઞાન તો જ્ઞાનમાં પરિણમિત થઈ શકશે, પણ ભ્રાંતિનો રાહ ઘણો દુષ્કર છે. એટલે જ ભગવાને કહ્યું, આત્મભ્રાંતિ સમરોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં, ઔષધે વિચાર ધ્યાન. ભાઈ, આત્મજ્ઞાન નહીં હોય તો આત્મજ્ઞાન મળશે. યોગ્યતા થયે કોઈ આત્મત્વ પ્રાપ્ત પુરુષથી આત્મા મળશે, પણ જો ભ્રાંતિ હશે તો એ આત્મત્વ પુરુષની સન્મુખ નહીં થાય. કારણ કે એક નિર્ધાર પોતાનો ખોટો બેસેલો છે કે હું જાણું છું, હું સમજુ છું, મને બધી ખબર છે. અનેક વાર લખ્યું કે તમે બંને પદાર્થને સમજો, પદાર્થનું સ્વરૂપ સમજવામાં નથી અને પદાર્થ વિશેની ભ્રાંતિ વર્તે એ તો બહુ અનર્થકારક સ્થિતિ છે. આ બહુ મુસીબત છે. પરમાર્થ માર્ગની અંદર આવી જીવને ઘણી સમય થાય કે મને જ્ઞાન થઈ ગયું, મને બધું સમજ આવી ગઈ, હું જાણું છું આત્મા પરમાત્મા સ્વ પર જળ ચેતન. આ બધું શાબ્દિક વ્યાપાર છે ભાઈ, અનુભૂતિનો વ્યાપાર નથી, અનુભવનો વ્યાપાર નથી. પરમાર્થ માર્ગ એ અનુભૂતિનો માર્ગ છે અને કોઈ પણ જાતના આભાસ રહિત આત્માની વાત છે. આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તેરી. આવો આભાસ વિનાનો કેવળ સત, સત અને સત, સત સિવાય કંઈ નહીં, એવો આત્મા જેનાથી પામીએ એ જ મોક્ષ માર્ગ છે. કોઈ ભેળસેળ નહીં, કોઈ મિલાવટ નહીં, કોઈ કલ્પના નહીં, કોઈ બાંધી લીધેલા અભિપ્રાય નહીં. શુદ્ધ આત્મા, હું શુદ્ધ ચૈતન્ય ઘન એવો આત્મા છું, અવિનાશી એવો આત્મા છું. એવા શુદ્ધ આત્માને અનુભવમાં લેવો, એને માટે વ્યક્ત કરવા માટે શબ્દો અસમર્થ છે. એટલે સૌભાગભાઈને તો આંચકો લાગી ગયો. કૃપાળુદેવે લખ્યું કે આમાં કંઈ મળે, દ્રવ્યથી દ્રવ્ય મળે એવું છે નહીં, કે આમાં કંઈ આનાથી પ્રાપ્ત ન થાય. એટલે પત્ર લખો કે તમે આવી ગંભીર વાત, આવી રહસ્યની વાત, આવી મંત્રની વાત તમે પોસ્ટકાર્ડમાં લખી. કોઈ વાંચે તો શું થાય? અને એ વખતે આ કૃપાળુદેવનો જવાબ, જો જ્ઞાનીઓ કોઈ વસ્તુ નિર્હેતુક હોતી નથી, અકારણ હોતી નથી, એ આ પત્રથી એટલી સ્પષ્ટ થાય છે. કૃપાળુદેવ તો લેખે કે સુધારસ પરત્વે પ્રાય સ્પષ્ટ લખ્યું હતું, તે ચાઈને લખ્યું હતું. અમે આ પોસ્ટકાર્ડમાં વાત લખી, સ્પષ્ટ લખી અને ચાઈને લખી, કારણ કે એનાથી વિપરિણામ આવશે નહીં. જીવ એ વાત વાંચી લે સુધારસની એટલે નિર્ધાર કરી બેસે, તો એ નિર્ધાર બિરધાર એનો સવડો થાય નહીં. જીવ જો સાચો જિજ્ઞાસુ હોય, જો મિથ્યાની કોઈ વાત જ નથી, તો ફાવે એવું બધું માનશે કે જો આવ્યું ને કૃપાળુદેવે કીધું છે, આ સુધારસી તો બહુ મજાનું છે, એટલે મંડે પોતે પાછું સુધારસના ચાળા કરવા. સાચો જિજ્ઞાસુ જીવ હોય તો ભેદને પકડવા પ્રયત્ન કરે. એટલે લખ્યું છે કે દ્રવ્યથી દ્રવ્ય મળતું નથી. જો સાચો વાંચક હોય તો એને તરત જ ઘા લાગી જાય કે મારી ભ્રાંતિ છે, જરૂર આ પુરુષ લખનાર કોઈ આનાથી આગળ છે, આનાથી આગળ છે. એ સતના યથાર્થ સ્વરૂપને જાણનાર કોઈ પુરુષ આ હોવો જોઈએ, માટે એને એ પુરુષ પ્રત્યે ભાવ થાય. આ વાંચીને એમાં ગાંડો ન થાય, એને એ ભાવ થાય કે આ લખનાર કોણ છે. એટલે કે છે કે કઈ કઈ તે વાતના ચર્ચક, એટલે ચર્ચા કરનારા. દરેક સમયે દરેક વાતના કોઈને કોઈ ચર્ચકોનું એક ગ્રુપ હોય છે. કેટલાકનું એ મુમુક્ષુય નથી હોતા, જિજ્ઞાસુ પણ નથી હોતા, પણ કેવા હોય છે? ચર્ચક, એટલે ચર્ચા કરનારા. કેટલાય સુધારસના ચર્ચક છે, કેટલાય પ્રત્યક્ષ અને પરોક્ષના ચર્ચક છે, અને કેટલાય તીર્થંકર અને જ્ઞાની પુરુષ એનાય ચર્ચક છે. બસ એનું કામ એટલું જ, એક મુદ્દો હાથમાં આવી ગયો છે અને એની ચર્ચા કૈરા જ કરવાની, દિવસ ને રાત જ્યાં ને ત્યાં ગમે તેની સાથે. બસ એક વાત એને પકડાઈ ગઈ, જો ભગવાને આમ જ કીધું છે, ચર્ચક છે એ. જિજ્ઞાસુ નથી, એ મુમુક્ષુ પણ નથી, એને સત્યમાં રસ નથી, એને પોતાની વાતના પ્રતિપાદનમાં રસ છે. પ્રત્યક્ષ વિના જ્ઞાન ન થાય એમ કરીને પછી બધું તમે બધું ખોટું કરો છો. આ વચના મૃત્યુ પણ સંકેત ન થાય. હમણાં એક ભાઈ મળ્યા હતા મને, ન થાય તો ન વાંચું. જો સંકેત વાંચે એવી તમારી શ્રદ્ધા હોય તો કે હું કૃપાળુદેવના વચનના આધારે કહું છું, પણ મેં કીધું કૃપાળુદેવનું માનોને જોઈને કીધું હોય કે ન થાય તો ન વાંચું, તો પાછા તમે લઈને શું કેમ બેઠા? અને વધારે તો કે મને શું કેમ બોલાવ્યો પાછો વાંચવા? હું તો આજ વાંચું છું, તમે આવી શું કેમ ભૂલ કરો છો? કોઈ છેડો વાળો નથી. આવા આવા અનેક પ્રકારના જીવની આ અવસ્થાને આપણે સમજવી જોઈએ. આપણે અધ્યાત્મ વાર્તાના ચર્ચક નથી અને થવું ન જોઈએ. આપણે તો જિજ્ઞાસુ છીએ. આવો જિજ્ઞાસુ અવસ્થા જો જીવની હોય, ચર્ચક નહીં, જિજ્ઞાસુ અવસ્થા હોય અને કોઈ સદગુરુનો બોધ થાય, તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકેતને વર્તે અંતર શોધ. આત્મસિદ્ધિમાં તો એવું એવું રહસ્ય ઘૂંટી ઘૂંટીને આ કૃપાળુ નાથે ભર્યું છે. જીવને ચલિત થવાનો ક્યાંય અવકાશ નથી, સિવાય કે પોતાની અવડચંડાઈ. ચર્ચક બની ગયા છે, અને જ્યારે ને ત્યારે એક જ વાત લીધી હોય, તમે ગમે ત્યાં જાઓ ને આ વાતનો વિષય આ જ નીકળે, અને ક્યારેક ધર્મ વાર્તા, ક્યારેક આ, ક્યારેક આ, તો એનો વિષય જ નીકળે. અને દરેકની એક એક પ્રકારની સ્ટાઇલ બની જાય છે. આ જગ્યાએ પ્રત્યક્ષની ચર્ચા હશે, આ જગ્યાએ સુધારસની ચર્ચા હશે, આ જગ્યાએ તીર્થંકરની ચર્ચા હશે, આ જગ્યાએ આની હશે, આવું ચારે બાજુ. એને રસ ચર્ચામાં છે. આ ચર્ચકને માર્ગ મળતો નથી. જિજ્ઞાસુ માર્ગની પ્રાપ્તિ કરી શકે છે, સંભાવના છે. કૃપાળુદેવે મુનિશ્રીને પણ કહ્યું કે આત્મા બ્રહ્માસ્મી બ્રહ્મ છે, એ વાત સાચી છે, પણ યથાર્થ તે પદ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જિજ્ઞાસુ રહેવું સારું છે. એ માર્ગ મેળવવાનો, એ પદ પ્રાપ્તિનો માર્ગ છે. એ કહે છે કે કંઈ કંઈ તે વાતના ચર્ચક જીવને જો તે વાંચવામાં આવે તો કેવળ તેથી નિર્ધાર થઈ જાય એમ બને નહીં, પણ એમ બને કે જે પુરુષ આ વાક્ય લખ્યા છે તે પુરુષ કોઈ અપૂર્વ માર્ગના જ્ઞાતા છે. આવું જેણે લખ્યું કે દ્રવ્યથી દ્રવ્ય મળતું નથી, તારા પૌદ્ગલિક સુધારસથી ચેતન આત્મા મળી જાય, એમ જળથી ચેતન ઉપજે, કઈ વિચાર તો કરો. આત્મસિદ્ધિની ગાથાઓ, સિદ્ધાંત, તત્વજ્ઞાન, જળથી ચેતન ઉપજે, ચેતનથી જળ થાય, એવો અનુભવ કોઈને ક્યાં ક્યારે કદી ન થાય. અને આ કે મને થાય છે, તો મને થાય છે એમાંથી આત્મા નિર્માણ થાય છે. ભ્રાંતિ, સ્વરૂપની ભ્રાંતિ. એ કહે છે કે લખનાર પુરુષ કોઈ અપૂર્વ માર્ગના જ્ઞાતા છે, એણે લખ્યું છે તો જરૂર આમાં કંઈક ભેદ છે. આ ભેદ પકડવો જોઈએ, અને આવા સમર્થ પુરુષ વિના ભેદ પકડાય એમ નથી. માટે એને આ વાતનું નિરાકરણ તે પ્રત્યેથી જ મેળવવું એવો ભાવ થાય કે હવે તો મારે આ સુધારસ આપનાર નહીં, પણ આ સુધારસની પાછળનું શું તત્વ છે એનું રહસ્ય કેનાર કોઈ પુરુષ જે અહીંથી આગળ છે એની પાસેથી જ નિરાકરણ મેળવવું જોઈએ. આવો ભાવ થાય. નિરાકરણ તે પ્રત્યેથી થવાનો મુખ્ય સંભવ છે એમ જાણી તેની તે પ્રત્યે કંઈ પણ ભાવના થાય. અને કે ન થાય ને, સીધો ઉતાવળો થઈને પોતે જ નિર્ણય કરી બેસે તો જુઓ. 471 માં લખ્યું છે, બે પેરેગ્રાફ છે, આપણને પેલો વંચાવે, બીજો નો વંચાવે, અને બીજામાં તો એને જ સમજ ન પડે. ખરેખર કહું છું, આ બીજો પેરેગ્રાફમાં તો એ વાંચનારાને જ સમજ નથી, ઘણાય ચર્ચા પછી પોતાનું એમાં કાંઈ ગજુ હલતું જ નથી. આપણને લાગે કે નોટ વિધિન ધ રીચ. એમ કે આત્માને સમાધિ થવા માટે, આત્મ સ્વરૂપમાં સ્થિતિ માટે સુધારસ કે જે મુખને વિશે વર્ષે છે તે એક અપૂર્વ આધાર છે. કોઈ માટે કોઈ રીતે તેને બીજ જ્ઞાન કહો તો હરકત નથી. મજા આવે જો કૃપાણુદેવ લખ્યું છે, પણ કૃપાણુદેવ પછી લખ્યું જ નીચે બીજો પેરેગ્રાફ લખ્યો છે. અને પોસ્ટકાર્ડમાં લખ્યો તો ચાઈને લખ્યો જ, પાછો ચાઈને લખ્યો છે એટલે તારે વિશેષ વિચારણા માટે છે. ઉપયોગ મૂકો, સમજો, વિચારણા કરો, તત્વા દ્રષ્ટિથી વિચારણા કરો, રાગ દ્રષ્ટિથી નહીં, મોહ દ્રષ્ટિથી નહીં, અહમ દ્રષ્ટિથી નહીં, વિચારણા કરો. એટલે કે છે કે કદાચ એમ ધારીએ કે તેને કંઈ કંઈ સંજ્ઞા તે વિશેની થઈ હોય અને આ સ્પષ્ટ લખાણ વાંચવાથી તેને વિશેષ સંજ્ઞાથી પોતાની મેળે તે નિર્ધારમાં આવી જાય. એક તો અડધું પડધું ક્યાંકથી, આમ તો ઘૂસપૂસમાંથી કંઈ બહુ જાણવા ન મળે, પણ થોડું થોડું ક્યાંકથી મળી જાય. પાછું કોઈ જગતમાં વાત છુપી રહી શકતી નથી, ક્યાંક ને ક્યાંક, ક્યાંક ને ક્યાંક એના લૂપહોલ્સ થતા જ હોય છે. આ બધાને ગુપ્તતામાં રસ હોય છે. કૃપાણુદેવને પ્રગટતામાં રસ છે, ગુપ્તતામાં નહીં. મોક્ષનો માર્ગ પ્રગટ છે, ગુપ્ત નથી. જગતના તમામ જીવો માટેનો છે. અને આત્મકલ્યાણનો માર્ગ છે, એમાં છુપાવીને શું કરવું છે? કદાચ પાંચ જણને જાણ થાય તો એમાં શું તારું લૂંટાઈ જાય છે? આ ક્યાં તારા બાપનો માર્ગ હતો? કૃપાણુદેવે લખ્યું છે, ધર્મ કોઈના બાપનો નથી, મહાસાગર કોઈના બાપનો નથી, એમ ધર્મ પણ કોઈના બાપનો નથી. આ તો સનાતન અને શાશ્વત અનંતા જ્ઞાની, અનંતા સિદ્ધો, અરંતા અરિહંતો, આ લોકોએ પ્રગટાવેલો માર્ગ છે. કદાચ એ માર્ગની જાણકારી કોઈને થાય તો અહિત ન થાય. હા, એની પદ્ધતિથી કહેવું જોઈએ, એના નિયમો, એની જે કંઈ મર્યાદાઓ એ બધી વાત છે. પણ માર્ગ ગુપ્ત નો હોય, અગોપ્ય માર્ગને પ્રગટ કર્યો, એ તો આ પુરુષની મહત્તા છે. એમણે એક આગળ પણ કહ્યું હતું કે આ ગુપ્ત રીતે અમારે તમને કહેવાનો આ મંત્ર છે, એમ કહીને પત્રમાં લખ્યું છે. આગળ એક પત્રમાં આવે છે તો એ વાત પ્રગટ છે. એટલે કોઈ નિર્ધારમાં આવી જાય પોતાની મેળે, જો આ સ્વચ્છંદ આવી ગયો અહીંયા, પોતાની મેળે નિર્ધાર કરે, અને નિર્ધાર કરવામાં એ આધાર આનો લઈ લે, કૃપાળુદેવના પત્રનો પેલી ત્રણ લીટીનો, અને પોતે નિર્ધાર કરી નાખે કે બસ ભગવાને આમ કીધું છે, ભગવાને પછી બીજું કીધું છે એ વાંચવાની તો પોતાની મેળે તે નિર્ધારમાં આવી જાય. પણ તે નિર્ધાર એમ થતો નથી. આ જ્ઞાનીએ લખ્યું છે, પણ તે નિર્ધાર એમ થતો નથી. એ નિર્ધાર કરે પોતાની રીતે તો એનાથી વસ્તુની પ્રાપ્તિ થતી નથી. યથાર્થ તેના સ્થળનું જાણવું તેનાથી થઈ શકે નહીં. એ કરવા જાય પણ એને એ વાત પકડાય નહીં. એ ગણિતના ને ભૂમિતિના સાધન લઈને બેસે કે ચતુરાંગુલ હે દ્રગસે મિલ હે, એટલે શું કરે, ચાર આંગળા, એ કેટલા સેન્ટીમીટર, આંખથી કેટલે દૂર, પછી કેટલું અંદર જવું, પછી કેટલું ઊંડું જવું, આવું બધું માપ લીધા કરે. ઓળો જેમ કડ્યું હોય ને કે સાહેબ અહીંયા આપણે નળ મૂકવો છે અને અહીંથી પાણી આવવું જોઈએ આ વોશ બેસિનમાં, એને સુધારસની ધારા જોઈ છે એટલે આવા માપ લે. આ લખ્યું ચતુરાંગુલ હે, પણ કયો આંગળ ને કયું વાત, તને પરમાર્થની ભાષા ક્યાં સમજાય? યોગની ભાષા કૃપાળુદેવે લખ્યું છે, આ ચાર ગાવના પુરુષને, છ ગાવના પગલાને, ઘણું બધું છે, પણ લખ્યું છે કે આ બધી યોગની ભાષા છે. યોગની ભાષા યોગ દ્રષ્ટિથી સમજાય, ફૂટપટ્ટીથી ન સમજાય. આપણે બધા ફૂટપટ્ટી લઈને બેસીએ અને પછી ન સમજાય તો ડૉક્ટરને કેવું કે મારે ઓપરેશન કરાવવું છે અને આ વાંચી લે લીટી, ચતુરાંગુલ હે દ્રગસે મિલ હે, એ જે બિંદુ હોય અહીંયા બધું છેદ પાડ, ઓપરેશન કરાવું છું ભાગ, તને માપ તો દઈ દીધું, આ ડૉક્ટરને તો કાંઈ હવે કરવાનું નથી, કામ શું કરવાનું છે, આ ખોપરી ફાડી અને એમાં બરોબર માપે માપ ચાર આંગળ આંખ દ્રગ એનાથી મિલે એવું જે કંઈ પોઈન્ટ હોય એ મારતીનું વિંધ કર, સાઈડી માર. અગમ નિગમના માર્ગ છે, સ્વમતે કલ્પનાથી માર્ગનું રહસ્ય હાથમાં આવે નહીં, ના આવે. આ જ સ્વચ્છંદ છે. આપણી ગમે તેટલી શક્તિ હશે પણ જ્યાં સુધી આત્મિક શક્તિ નથી ત્યાં સુધી એ બધી બાહ્ય શક્તિ છે. ઇન્દ્રિયોના ગમે તેવા સાધન હોય તેનાથી ઇન્દ્રિયાતીત એવો આત્મા પ્રાપ્ત થતો નથી. એટલે એ બધા ઉપકરણ એ વ્યવહારના છે, પરમાર્થના નહીં. પરમાર્થને પરમાર્થની દ્રષ્ટિએ સમજવું જોઈએ, આવો નિર્ધાર કરી લે તો પણ એનાથી એ સ્થળનું જાણવું તેનાથી થઈ શકે નહીં. અને પછી ન થાય તો શું થાય? તે કારણથી જીવને વિક્ષેપની ઉત્પત્તિ થાય કે આ વાત કોઈ પ્રકારે જાણવામાં આવે તો સારું. વિક્ષેપ થાય, વિક્ષેપ એવો કે મેં બધું કર્યું પણ કાંઈ પરિણામ આવ્યું નહીં, મને આત્માનુભૂતિ થઈ નહીં, મને આત્મદર્શન થયું નહીં, મને એવો હું સ્પષ્ટ શુદ્ધ આત્મા છું એવું અનુભવન વેદન થતું નથી. શબ્દ બોલાય છે પણ વેદન થતું, હું આત્મા છું, હું આત્મા છું, 10 વાર બોલ, વેદન થાય છે? દેહાદિથી ભિન્ન છું, શરીર તે મારું નથી, સગા સંબંધી તે મારા નથી, બોલ્યા કર. અંદરનું વેદન જો તો સૂક્ષ્મ ભાવ પરિણતિ વિભાવમાં છે કે સ્વભાવમાં છે? વિક્ષેપ ઉત્પન્ન થાય, બહુ વખત સુધી એકની ક્રિયા કરે. કૃપાળુદેવે પણ લખ્યું છે કે જો ધર્મની પ્રાપ્તિ ન થાય તો મુમુક્ષુ પણ ટકી રહેવું એ પણ દુર્લભ મુશ્કેલ, 448માં લખ્યો છે. કાળની વિશે સદ્ધર્મને જ્યાં સુધી સત્પુરુષ વિના સદ્ધર્મનો જોગ ન હોય ને સદ્ધર્મ પ્રાપ્તિ લાંબા કાળ સુધી ન રહે અને આવી ભ્રાંતિ મારે તો પ્રાપ્ત થાય જ નહીં, તો મુમુક્ષુપણું પણ ટકી રહેવું. અને એવા તો ઘણા જોઈએ છીએ, આ મંદિરનો આપણે 20 વર્ષનો અમારા અહીંયા મંડળ થયું છે એનો 25-30 વર્ષનો ઇતિહાસ છે કે શરૂઆતની અંદર એટલા બધા હોંશ જોશમાં હોય અને અત્યારે દેખાતા જ નથી કે પૂછી કા પણ પ્રભુ શું થયું, અમે તો એ જ બેઠા છીએ, અમારે તો દુકાન એ નહીં છે, એ જ શ્રીમદ રાજચંદ્રજી છે ને એ જ અમારા વચનામૃત છે, તમે ક્યાં ખોવાઈ ગયા, પેલા તો બહુ મોટા ગરાગ હતા તમે. ના ના, આવી વાતમાં મલ કાંઈ નથી. લ્યો આ બધાને તો જાણી શાક માર્કેટમાં બકાલું લેવા નીકળો, જાણી ધર્મ લેવા નીકળો, એટલે તારે આત્મા પ્રાપ્ત કરવો છે, તારે ધર્મ જોઈએ છે, શાંતિ જોઈએ છે, સંસારને સમેટવો છે, એના જે કંઈ મૂળભૂત છે વાતો એ કંઈ સમજવી છે કે એમને એમ બધો નિર્ધાર સ્વયં જાતે કરી લેવો છે? બહુ ખતરનાક સ્થિતિ છે. માર્ગ સ્થિરતાનો છે, સર્વપ્રથમ સ્થિરતા કરી લ્યો. યશવિજયજી મહારાજ હરિભદ્રસુરી. આ બધાએ તો એવા સરસ અંદર વાક્યો આપ્યા છે યોગ દ્રષ્ટિ સમુચયમાં, દેહમ પાતયામી વા કાર્યમ સાધયામી. ભવે તનુ મોક્ષે ચિત્તમ. આ શરીર ભવમાં છે પણ મારું ચિત્ત મોક્ષમાં છે. આવી ઉત્કૃષ્ટ અવસ્થા સાધકની આપી છે, જિજ્ઞાસુની આપી છે, મુમુક્ષુની આપી છે. દિવસ ને રાત જેને પરમાર્થનું ચિંતન રહેતું હોય તેને આવા દુર્ગમ કાળની અંદર પણ સત્પુરુષનો યોગ સંભવિત છે. પત્રાંક 887માં કૃપાળુદેવે લખ્યું, અને ઉત્તમ કાળમાં પણ ન મળે એને પરમાર્થનું ચિંતન ક્યાં છે? સાચી મુમુક્ષુતા ક્યાં છે? અને પરમાર્થનું ચિંતન આ પ્રકારનું સમ્યક ચિંતન રહેવું જોઈએ. વિક્ષેપ ઉત્પન્ન થાય, અને આ વિક્ષેપ ઉત્પન્ન થવાથી શું થાય? કાં તો એ માર્ગ મૂકીને ભાગી જાય. કેટલાય સ્થાનમાંથી અને કેટલાય આશ્રમમાંથી જૂના જૂનાને ગોતવા જવા પડે. એ કે ભાઈ એ તો બહુ હતા એની અંદર, દિન રાત એમાં હતા, તો હતા અત્યારે હતા, અત્યારે હવે નથી. વિક્ષેપ ઉત્પન્ન થયો, એને માની લીધેલી માન્યતા ધારણા સાથે ઘણી મથામણ કરી પણ મૂળ તત્વ હાથમાં આવ્યું. અને જે રહેતા હોય આવા કહેવાતા જ્ઞાનીઓ ગાંડા થઈ જાય, ચિદ્ભ્રમ થાય, સન્નિપાત. પછી તમે તમે બોલ બોલ કહી રહ્યા કરે, સ્થિરતા નથી, ધૈર્યતા નથી, નથી યોગનું સ્થૈર્ય, નથી ચિત્તનું ધૈર્ય, સાધનાની મૂડી જ નથી. શબ્દો ઘણા છે. વિક્ષેપ થાય, કૃપાળુ દેવ કહે છે વિક્ષેપનું ઉત્પત્તિ થાય કે આ વાત કોઈ પ્રકારે જાણવામાં આવે તો સારું. તો તે પ્રકારે પણ જે પુરુષે લખ્યું છે તે પ્રત્યે તેને ભાવનાની ઉત્પત્તિ થવી સંભવે છે. જો એનો વિક્ષેપ સહી દિશામાં આવે કે નહીં વિક્ષેપ થયો એટલે હું ક્યાંક ભૂલ્યો, સમથિંગ સમવેર આઈ મિસ્ડ, ક્યાંક હું ચૂકી ગયો છું, બસ આ જબરજસ્ત સાધકની આ જિજ્ઞાસુ દશા છે કે પોતાને જ્યારે પોતાના પ્રયત્નોની અંદર એવી સફળતા અથવા એવી ન મળે અને ક્યાંક માર્ગ ચતરાઈ જતો હોય, અટકી જાય, થોભી જાય કે ક્યાંક હું ભૂલ્યો છું, ક્યાંક મારે સત્પુરુષના વચનોને અવગાહવામાં મારો ક્યાંક દ્રષ્ટિદોષ તો નથી થયો, ક્યાંય વિચારદોષ તો થયો નથી, મારા પરિણામોની અંદરને જોવામાં હું ક્યાંય ભૂલ્યો તો નથી ને, ક્યાંય ભ્રાંતિમાં તો સરકી નથી પડ્યો ને. બસ સમયે સમયે પોતાની જાતનું પરીક્ષણ અને નિરીક્ષણ, પરિણામોનું અવલોકન એ સાધનાની બહુ મહત્વની પ્રક્રિયા છે. અને એ કરવા માટે ક્ષમાપનાનો પાઠ પરમ કૃપાળુ દેવે આપ્યો છે. રોજ 5 મિનિટ, 7 મિનિટ, 10 મિનિટ, શરૂઆતમાં ઉતાવળ થાય પછી ધીરે ધીરે થાય, હે ભગવાન હું બહુ ભૂલી ગયો, સમથિંગ આઈ હેવ મિસ્ડ, મિસ્ટેકન, હું ક્યાંક ભૂલ્યો છું. અનંતકાળની આ યાત્રામાં પરમ તત્વ પ્રાપ્ત થયું નથી, ક્યાંક હું ભૂલ્યો છું, એમ પરમાર્થની દ્રષ્ટિએ વિચારણા થાય. અહીંયા તો હે ભગવાન હું ભૂલી ગયો, શાક લાવવાનું ભૂલી ગયો, ઓફિસે જવાનું ભૂલી ગયો, ટાઈમસર ઘરનું કામ કીધું ભૂલી ગયો, ઓલાને આમ કીધું તું ભૂલી ગયો, આવી જ મથામણમાં પડ્યો હોય જો એને કંઈક જરા વિચાર કરતો તો વિચાર ભૂલવાનો શું કરે. હે ભગવાન હું બોલે તમારા અમૂલ્ય વચનોને લક્ષમાં લીધા રે. પછી ભગવાનના વચનો યાદ કરે, જે યાદ આવે, બધું જ ક્યાંય યાદ ના આવે, જે આવે, પણ આ વચનને હું ભૂલી ગયો, એવું વચન કે આખો જીવનનો પ્રવાહ બદલાવી નાખ્યો અને હું ભૂલી ગયો, તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં, કે આ કોઈ ધન સંપત્તિ, પુત્ર પરિવાર પરિગ્રહ સંગ્રહ આ કોઈ મારા નથી, આવું તત્વગ્રહણ તમે આપ્યું, તાત્વિક વિચાર, જળ અને ચેતનનો તાત્વિક વિચાર, જળ તે જળ છે, પર છે, સ્વથી ભિન્ન છે, આવું મને ક્યારે, મેં એનું વિચાર ના કરી. તમારા પ્રણિત કરેલા ઉત્તમશીલને સેવીને તમે જે નિયમ આચાર બાંધી આપ્યા છે કે જો તત્વજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો ભૂમિકા પણ સ્વચ્છ જોઈએ, પવિત્ર જોઈએ, શુદ્ધ જોઈએ, અશુદ્ધ ભૂમિકામાં ન થાય. તો એ તો મેં કંઈ સીલને મને એમ કે બધું હૈલા કરે, આપણે ચોપડીમાં તત્વજ્ઞાન અને પ્રવચન સાંભળી લેશું ને, આત્મા તો એમાંથી મળવાનું છે ને. વિના સત્વનું અનુસંધાન થાય નહીં. શીલને સેવ્યું નહીં મેં. શીલવંત જીવન વિના સત્વ જીવનમાં ઉગશે ક્યાંથી? ઉકેડાની ભૂમિની અંદર બીજ નાગવાથી બગીચો ક્યાંથી થાય? બોધનું બીજ તો પૈકડું, પણ પછી અંદર શું છે? તો વિષય કસાઈનો ઉકેડો નહીં થાય. ઉદ્યાન બનાવવો છે. તમારા કહેલા દયા શાંતિ ક્ષમા પવિત્રતા ઓળખ્યા નહીં. તમે એક એક જગતના જીવો સાથેનો વ્યવહાર છે મારો, સંબંધના જગતમાં જીવું છું પણ દયાના આધારે જીવાય. કોઈ જીવનું અહિત ન થાય, અસાતના ન થાય, વિરાધના ન થાય, અવજ્ઞા ન થાય, કોઈ જીવનો ઘાત ન થાય, સતામણી ન થાય, દુભવણી ન થાય. દયા શાંતિ હર કોઈ પરિસ્થિતિ છે, શુભાશુભનો ઉદય છે. મારી સ્વસ્થતા હું ન ગુમાવું. ક્ષમા, અરે મારા સંબંધની અંદર, સંઘની અંદર કોઈ જીવ હશે અને એવો નિમિત્ત બનીને આવે તો હું એના ઉપર કશાય ભાવથી એની સામેનો વ્યવહાર ન કરું. ક્ષમા હશે એને જાળવી ન શક્યો હોય, કંઈ વાંધો નહીં, હું ક્ષમા રાખું. અને પવિત્રતા, જીવનને ક્યાંય અસૂચિ, અભક્ષ્ય, અપથ્ય આ બધાથી દૂર રાખે. અનેક વસ્તુ છે, પછી તો આખી ક્ષમાપનામાં ઘણું આવશે. પરંતુ આ છે કે એને એમ થાય કે કોઈ વાત આ પ્રકારે જાણવામાં આવે તો સારું, તો તે પ્રકારે પણ જે પુરુષે લખ્યું છે તે પ્રત્યે તેને ભાવનાની ઉત્પત્તિ થવી સંભવે છે. આવી ભાવના જાગે માટે અમે ચાઈને સ્પષ્ટપણે પત્તામાં આવી મહત્વની ગંભીર વાત લખી હતી. હેતુ આ હતો કે આમાંનો ચર્ચક કોઈ જાણે કે અત્યારે દ્રષ્ટિ આ પ્રક્રિયામાં નથી કરવાની, પણ આ પ્રક્રિયાથી જે પુરુષ આગળ છે એની પાસે જઈ અને નિરાકરણ મેળવવું. ત્રીજો પ્રકાર એમ સમજવા યોગ્ય છે કે સત્પુરુષની વાણી સ્પષ્ટપણે લખાઈ હોય તો પણ તેનો પરમાર્થ સત્પુરુષનો સત્સંગ જેને આજ્ઞાંકિતપણે પ્રાપ્ત થયો નથી તેને સમજાવવો દુર્લભ થાય છે. એમ તે વાંચનારને સ્પષ્ટ જાણવાનું ક્યારેય પણ કારણ થાય. જો એકવાર વાંચી જાઓ તમે પછી કંઈ પકડાય નહીં, હો 10% ન પકડાય. ધીરે 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 ઉપયોગની સ્થિરતા કરીને આવા પરમ પુરુષના વચનો, આ કોઈ શાસ્ત્રીય ભાષામાં લખાયા નથી પરંતુ વ્યવહારની હૃદયની ભાષામાં, પત્ર વ્યવહારની ભાષા, મોસ્ટ પર્સનલ, મોસ્ટ ટચી અને મોસ્ટ શોર્ટેસ્ટ પોસિબલ, પોતાના ભાવને વ્યક્ત કરવા માટે પત્રથી વધારે બીજું કોઈ અસરકારક અને સચોટ માધ્યમ નથી. કોઈને એક લેખમાં લખીને મોકલી દઈએ કે આમાંથી વાંચી લેજે, મેં તને કંઈક લખ્યો છે બોધ. કોઈને એક પુસ્તક મોકલી દઈએ કે આ પુસ્તક મેં 15 વર્ષ પહેલાં લખ્યું હતું, બહુ સારું છે, બધાએ બહુ પ્રશંસા કરી છે, તને એમાંથી કંઈક વિચારણા મળશે, મૂકી દે લપ, એક પત્ર લખ સારો મજાનો. વન લેટર ઇઝ ઇનફ. 4 લીટી લખી હશે તો પણ જીવો ધન્ય થઈ ગયા. કારણ ઇટ્સ અ પર્સનલ કોમ્યુનિકેશન, 1-to-1 ટોક, હાર્ટ ટુ હાર્ટ, ડાયરેક્ટ, સાલ ટુ સાલ, 1-to-1 જેને કહે છે ને અત્યારે મોડર્ન મેનેજમેન્ટ, સોલ ટુ સોલ. આત્મા લખે છે ને આત્માને કહે છે. વચનામૃતો વાંચવાની આપણને આ ટેકનિક જ્યારે આવડશે કે પરમ કૃપાળુ દેવ આત્માથી કહે છે, એમની આત્માની વાણી, એની સહજ વાણી, અને અમે પણ સહજપણે લઈએ, સ્પર્શીને લઈએ. આત્માનો સંસ્પર્શ હોવો જોઈએ, ભાવના વિના આત્માનો સંસ્પર્શ ન થાય. ભાવપૂર્વક એ પુરુષ પ્રત્યે પરમ વિનય, પરમ વિનય. વિનય એ મૂળ છે ધર્મનું. ભગવાન મહાવીરે ઉત્તરાધ્યાયન સૂત્રની અંદર 1st અધ્યયન આપ્યું વિનયનું, અદ્ભુત આપ્યું છે. કૃપાળુ દેવે મોક્ષ માળામાં 35મો પાઠ આપ્યો, વિનય વડે તત્વની સિદ્ધિ છે. અને અંબાલાલ માટે લખ્યું કે અંબાલાલ વિનયાન્વિત છે, જે તમને બધાને જણાવું છું. અંબાલાલમાં આટલી બધી લબ્ધિ પ્રાપ્ત થઈ છે એને સત્પુરુષ પ્રત્યેનો વિનય છે. અદભુત વાત છે. સત્પુરુષની વાણી સ્પષ્ટપણે લખાઈ હોય, કદાચ સ્પષ્ટ લખ્યું હોય, તો પણ તેનો પરમાર્થ, એનો આશય, એનો ભેદ, સત્પુરુષનો સત્સંગ જેને આજ્ઞાંકિતપણે થયો નથી તેને સમજાવવો દુર્લભ થાય છે, એમ તે વાંચનારને સ્પષ્ટ જાણવાનું ક્યારેય પણ કારણ થાય. એ વાંચતી વખતે વિચાર કરે કે લખ્યું છે તો બહુ સ્પષ્ટ, પણ આનો પરમાર્થ હજુ પકડાતો નથી. અને પરમાર્થ જો પકડવો હોય, સ્પષ્ટ લખાયેલું હોય એનો પણ પરમાર્થ પકડવો હોય, તો એનું આજ્ઞાંકિતપણે સત્સંગ કરવો જોઈએ. સત્સંગથી પરમાર્થ પકડાય, એટલે નહીં તો સમજવું દુર્લભ થાય. શું સમજવું દુર્લભ થાય? તો કે વાણી સ્પષ્ટપણે લખાઈ હોય તો પણ. ઘણીવાર આપણે બધા ભાવમાં આવી જાય, લ્યો હવે આમાં કાંઈ બાકી રાખ્યું નથી, પણ તું ક્યાં બહુ જ્ઞાતા છો, બાકી રાખ્યું નથી એટલે તને ક્યાં કંઈ ખબર, કેટલા શાસ્ત્ર વાંચે, ચોખ્ખું ચટ કહી દીધું છે, બસ હવે જે કંઈ કરવાનું કંઈ જ નથી. ભાઈ આ બધી ભાષા મૂક, હજી આની અંદરના ભેદ પરમાર્થ પકડવા માટે તો આ ઉલટાનો વાંચ્યા પછી આવું નથી જવું જોઈએ કે બસ કાંઈ નથી, એમ ન થવું જોઈએ, ઊંડા ઉતરી જવું જોઈએ. ઓહો હો, આ વાતનો પરમાર્થ શું? કૃપાળુ દેવે આટલી વાત સ્પષ્ટ લખી છે તો આનો પરમાર્થ શું? વિચારતા વિસ્તારથી સંશય રહે ન કાંઈ. દર્શન સટે સમાય છે આ સટ સ્થાનક માય, વિચારતા વિસ્તારથી સંશય રહે ન કાંઈ. ભાષણ કરવાનું કીધું હોય તો બસ આ છ દર્શન, અરે બધું આમાં જ આવી ગયું, છ છ દર્શન, છ છ સ્થાન, કાંઈ આગળ પાછું એ લાંબુ હાલે નહીં, બસ વિચારી લે એટલે આમાં કાંઈ સંશય રહેશે નહીં. ઉલટાનું આ સ્પષ્ટ લખાયું છે, હવે એનો પરમાર્થ પકડો. કે જ્ઞાની કહે છે કે છ દર્શનો પણ આમાં છે. વિચારો હવે, અધ્યાત્મનું આખું શાસ્ત્ર દર્શન ઊભું થયું જે સત, એની મુખ્ય ધારા દાર્શનિક રૂપમાં છ, એ બધી કહે છે અમારા આત્મસિદ્ધિમાં આમાં આવી જાય છે. હવે આનો પરમાર્થ પકડાય, શબ્દ તો પકડાયો કે આત્મસિદ્ધિમાં બધું આવી ગયું. પછી મારા જેવો એમ કે 14 પૂર્વનો સાર આવી ગયો, 14 પૂર્વ હરામ બરોબર, આપણને કાંઈ ખબર હોય એકે પૂર્વની તો બહુ કઠિન છે. પરમાર્થ પકડવામાં જીવ, એને સૌભાગભાઈને કીધું ને સમાઈ જવો જોઈએ. ઓહો હો હો, પ્રભુ તમે આ બધી વાત, તમે ગાથાઓ વાંચી ગયા એમાં તમે સડ દર્શન મૂકી દીધું. સડ સ્થાનક તો એક પછી એક આવ્યા, જો કે હજી એ પકડાયા તો, પણ સડ દર્શન મૂકી દીધું. એ શરૂઆતની ગાથામાં કીધું, સ્થાન સટ સ્થાનક સંક્ષેપમાં સટ દર્શન પણ એ એમ પેલા સમજાવવા પરમાર્થને કહ્યા જ્ઞાન. અને સાધન સિદ્ધ દશા અહીં કહી સર્વ સંક્ષેપ, સટ દર્શન સંક્ષેપમાં ભાખ્યા નિર્વિક્ષેપ. અમે તો છ દર્શન કહી દીધા. અધ્યાત્મની ભૂમિકાના આધાર ઉપર જે જે મહાન દર્શનો મહાન પુરુષોએ, ગૌતમ, કપિલ આદિ આ બધા જે મુનિઓ, એક એક દર્શનના બધા સ્રષ્ટાઓ છે, એ બધાના દર્શનનો સારી મૂકી દીધો. સૌગત બૌદ્ધ બધા ત્રણ વાર લખ્યું કે મેં આ સડ દર્શન કીધા છે. બહુ મુશ્કેલ છે આ સમજવું. એટલે કે જે કનો પરમાર્થ, વાત સ્પષ્ટ લખી છે, પરમાર્થ પકડાતો નથી. અને પરમાર્થ સત્પુરુષનો સત્સંગ જેને આજ્ઞાંકિત પણે થયો નથી તેને સમજાવવો દુર્લભ થાય છે. સત્સંગથી સમજાય, પણ એ સત્સંગ કેવી રીતે થવો જોઈએ? આજ્ઞાંકિત પણે, આજ્ઞાંકિત પણે. હું કંઈ જાણતો નથી, અહમ રહિત અવસ્થા. જ્યારે જ્યારે વાંચવા બેસીએ, બોલવા બેસીએ, ત્યારે અહમ રહિત અવસ્થા, જાણે અજાણે પણ આપણો અહમ ક્યાંય એનો છાંટો પણ ન પડવો જોઈએ. આવી અવસ્થા આ અજ્ઞાની અંદર હોય, એ સમર્પિત હોય, એના ભાવો સમર્પિત હોય, ત્યારે એની અવસ્થામાં શ્વાસોશ્વાસ સિવાય બાકી બધું સદગુરુની આજ્ઞાથી જલતું હોય, એની સ્ફૂર્ણાથી, એની પ્રેરણાથી. એને પોતાને કશું કહેવાનું, પોતે કશું કહેતો જ ન હોય. અદભુત દશા છે. કૃપાળુદેવે કેટલાય પત્રોમાં પોતાની આ સ્થિતિ લખી કે અમારે તો જેમ લખાય છે એમ જ લખવાનો ભાવ થાય એટલે અમે લખવાનું બંધ કરીએ છીએ. બંધ કરો. અદભુત દશા છે. સહજ વાણી, સહજ પુરુષ, તેનો પરમાર્થ સ્પષ્ટ લખાય. વાણી, સત્પુરુષની વાણી સ્પષ્ટ લખાઈ હોય તો પણ તેનો પરમાર્થ, સત્પુરુષનો સત્સંગ જેને આજ્ઞાંકિત પણે થયો નથી તેને સમજાવવો દુર્લભ થાય છે. એમ તે વાંચનારને સ્પષ્ટ જાણવાનું ક્યારેય પણ કારણ થાય જો આજ રીતો કાલ જોઈએ આ સમજે. અને આ કૃપાળુ દેવના જીવનની અંદર આ બધી ઘટનાઓ એનો આધાર છે કે સૌભાગ સમજ્યા અને ત્યારે હજુ ડુંગરસિંહને હજુ એવી પ્રતીતિ નહોતી આવી, પણ સૌભાગના સમાધિ મરણ પછી ડુંગરસિંહભાઈની આંખ ખુલી ગઈ. અને પછી ડુંગરસિંહભાઈ ઉપરનો પત્ર જે 883 લખ્યો છે અને જેમાં પછી બીજે દિવસે લખે છે કે ગોસડિયાએ દે, અને એમાં જે કૃપાળુદેવે કોઈ આત્માના તત્વનું સ્વરૂપ લખ્યું છે, કારણ કે ગોસડિયાની દ્રષ્ટિ બદલાઈ ગઈ. હવે એને થતું હતું કે અમે જાણીએ છીએ કાંઈ નથી, આથી આગળ જાણનાર એની પાસેથી પરમાર્થ લેવો જોઈએ. આ અમારું બીજ જ્ઞાન અમને ક્યાંય મદદ કરી શકે એમ નથી, થતું જ નથી, ભ્રાંતિમાં છીએ એટલું જ. અદભુત વાત છે. આવું પ્રત્યક્ષ બને છે. જેટલું લલુજીને સમદ્રષ્ટિ થઈ એટલી દેવકર્ણજીને પ્રારંભમાં, અને અન્ય મુનિઓને તો નહીં જ પૂછ્યું કૃપાળુદેવે. લલુજીએ જવાબ ન દીધો કે બીજા મુનિઓ કેમ ન આવ્યા સત્સંગ કરવા, નીચે જ બેઠા છે અને તમે ઉપર આવ્યા સત્સંગ કરવા, તો કે એમની દ્રષ્ટિ વિષમ છે, એમની દ્રષ્ટિ વિષમ છે. એને એમ થાય છે કે અમે તો બધું પામી ગયા છીએ, અમને તો બધું સ્પષ્ટ, આગમમાં બધું સ્પષ્ટ લખ્યું છે, તમારા શ્રીમદ રાજચંદ્ર આગમ સિવાય શું કહેવાના છે? સાંભળી છે ને આવી વાર્તાઓ ઘણી, શું કહેશે? ભાઈ બધું સ્પષ્ટ છે, પરમાર્થ ક્યાં? એટલા માટે થઈને ક્યારેક એને જો જાણવાનું કારણ થાય, એ જાણવાનું કારણ ડુંગરસિંહભાઈના જીવનમાં પણ ઘટના બની, એ જાણવાનું કારણ દેવકર્ણજી મુનિના જીવનમાં પણ ઘટના બની, અને પરમ કૃપાળુદેવના દેહ વિલય પછી ધારસિંહભાઈમાં પણ એ ઘટના બની. તડપે છે પછી તો કે આ પ્રભુના સત્સંગમાં 13 વર્ષથી હું હતો સૌથી નજીક, પણ મને આત્મા પકડાયો નહીં, આ મારું ન્યાયાધીશ પણ મને નડ્યું. આ જીવન સમાપ્ત થયું આવ્યું ત્યારે એમ થયું કે અતિ બુદ્ધિમત્તા મારી, ન્યાયાધીશ એટલે કેટલો ઇન્ટેલિજન્ટ ટેલેન્ટેડ મેન, એને પ્રભુશ્રીને કહ્યું કે કાંઈ જો રહસ્ય તમને આપ્યું હોય તો અમને કહો. પ્રભુશ્રીને બધા તો બહુ પાછળથી સંબંધમાં આવ્યા, પણ ધારસિંહભાઈનો તો રાજકોટની અંદર સાથે ભેગા લાવ્યા કૃપાળુદેવ, અને બરોબર એના ચમત્કારિક એનું આ બધું આસન ઉપર બાજુ બેડા, એને પણ પરમ કૃપાળુદેવના દેહાવસાન પછી, મહાસમાધિ પછી ભાન થયું કે હું માર્ગ ચૂકી ગયો, આવો અલભ્ય અવસર હાથમાંથી ચાલ્યો ગયો. ઓહો, ખોબામાં જળ હતું પણ આંજરા અંજલી થતી હતી, ધીરે ધીરે કરતા બધું જળ નીકળી ગયું. મહાવીરે ગૌતમને કીધું કે અંજલિ જેવું આયુષ્ય છે, માટે હે ગૌતમ સમયમ ગોમય માં પમાયે. હે ભાઈ, પ્રમાદ કરવા જેવો નથી, વીતી જશે અવસર, ચાલી જશે આ પડ, આ કાળ કોઈના કારણે થંભતો નથી, માટે તું વિચાર કરી લે, પરમ તત્વનો વિચાર કર. અમે નથી કહેતા આની ભક્તિ કરને, આની ભક્તિ કરને, આના ગુણગાન ગાને, આ સંપ્રદાયને, આ ગચ્છને, આને ધજાગરા ચડાવ, કાંઈ કામ નથી. તું તારા આત્માનું કલ્યાણ કરી લે, ઓળખી લે તારી જાતને. આ સંઘનીપણામાં, મનુષ્યપણામાં નહીં ઓળખાય તો આવો અવસર મળવો દુર્લભ છે, આવું ટાણું મળવું વિકટ છે. જ્ઞાનીઓને કરુણા હોય તો એટલી જ છે કે અનંત વાર ભમતો ભમતો આવ્યો, અને ભમવાની અંદર જે દેહ ધારણ કરવા છે એમાંનો શ્રેષ્ઠ દેહ આને મળી ગયો, જે કારણે મળ્યો તે. પણ જે દેહથી એ બધો જ સંસારને કાપી નાખે, અનંત કર્મનો ક્ષય કરી નાખે અને મોક્ષનું બારણું ઉઘાડી નાખે એવો દેહ મળ્યો, ત્યારે આ સમજતો નથી મૂર્ખ. જ્ઞાનીને એની કરુણા છે. ક્યારેક એનો આક્રોશ આવે છે તો પણ એ કરુણાનું જોર છે કે કેમ સમજતો નથી. અનંત વાર આવા બધા સંસારના કામો તો બહુ કર્યા, અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થ કરવામાં કયો જન્મ બાકી રાખ્યો છે, પણ મોક્ષના લક્ષ્ય ધર્મ પુરુષાર્થ ન કર્યો, અને એમાં ગળચવા ચાવ્યા કરે છે. હજી આમ છે તેમ છે, હજી આનું આમ કરે છે, કુટુંબનું આમ કરવાનું છે, હજી તકલીફ આટલી બધી આમ છે, આનું આ ગોઠવવાનું છે. શું ગોઠવવાનું છે? તું ગોઠવાઈ જવાનો આમને, આમ આમાં કાંઈ બાકી રહેવાનું નથી. કેમ કે આ સંસારના કામકાજ છે ને, જેને આપણે કંઈ બહુ કામ છે, ઇટ ઇઝ એન્ડલેસ એક્સરસાઇઝ, એન્ડલેસ એક્સરસાઇઝ. આ કોઈ પ્રોબ્લેમ તમે કોઈ દિવસ કદાપી સોલ્વ કરી શકો નહીં, અને જો કોલ સોલ્વ થઈ શકતા હોત તો આ એકે તીર્થંકર સંસાર છોડી, ચક્રવર્તી પદ છોડી અને આ સર્વસંગ પરિત્યાગના માર્ગે જાત નહીં. મહાપરાક્રમી હતા, મહાપુણ્યશાળી હતા, ઐશ્વર્ય વૈભવ અને લબ્ધિના રિદ્ધિ સિદ્ધિના સ્વામી હતા, પણ એને લાગ્યું કે આ સંસાર આના કામની અંદર અટવાવા જેવું નથી. ઉદયગત જે હોય તે ભલે રહ્યો, પણ એમાં મેળાપી થવા જેવું નથી, લક્ષ બંધાય. એ કહે છે કે વાંચનારને જો ક્યારેક આવું જ્ઞાન થાય, એટલા માટે અમે સ્પષ્ટ લખ્યું. પણ અમે તો એમ ધારીએ છીએ કે અતિ સ્પષ્ટ લખ્યું હોય તો પણ ઘણું કરી સમજાતું નથી, અથવા વિપરીત સમજાય છે. જુઓ, અતિ સ્પષ્ટ લખ્યું હોય તો ઘણું કરીને સમજાતું જ નથી, અને સમજાય તો કેવું સમજાય? વિપરીત. જો ઘણા ગ્રંથ વિશેના આપણા આવા અભિનિવેશ છો કે બહુ સ્પષ્ટ આત્મામાં લખ્યો છે, બસ આમાં લખ્યો છે, બીજું ક્યાંય નથી લખ્યું. નહીંથી લખ્યા હોય ને એમાં સ્પષ્ટતા વધારે હોય, કેમ કે એક જ વાત ફોકસ હોય, પણ છતાં એ પરિપૂર્ણ નથી, એટલે વિપરીત સમજાય. કેમ કે જેવો આગ્રહ બંધાણો, જેવો અભિનિવેશ થયો એટલે વિપરીતતા આવી ગઈ, બુદ્ધિનું વિપર્ય થઈ ગયું, સદબુદ્ધિ ગઈ, વિપરીત સમજાય છે. શબ્દ છે, આ વાક્ય ઘણીવાર સાયકોલોજીકલી વિચારવું જોઈએ કે સ્પષ્ટ લખ્યું હોય તોય ન સમજાય અથવા વિપરીત સમજાય. લખ્યું છે કેવું? સ્પષ્ટ, દીવા જેવું, મીન મેક વગરનું લખ્યું છે, છતાં વાંચનારને કાં ન સમજાય અને કાં વિપરીત. બોલો, આ બે વિરોધાભાસ જોયા? લખ્યું છે સ્પષ્ટ અને સત્પુરુષની વાણી છે, એની સ્પષ્ટતામાં કોઈ શંકાનું કારણ નથી. સત્પુરુષની વાણી સ્પષ્ટ લખી હોય તો પણ ઘણું કરીને સમજાતું નથી અથવા વિપરીત સમજાય છે, અને પરિણામે પાછો તેને વિક્ષેપ ઉત્પન્ન થઈ સન્માર્ગને વિશે ભાવના થવાનો સંભવ થાય. જો એ વિપરીત સમજાય નહીં પોતે, જો એની જાગૃત હોય પોતાના પરિણામ ઉપર, તો એને એમ થાય કે મારા ડાપણથી મને કાંઈ મળ્યું નહીં. માટે એને શું ભાવના થાય કે આનો મૂળ પુરુષ કોણ છે, આનો આપનાર કોણ છે, એ આનાથી આગળ હોવો જોઈએ. એ દશા તરફ એનું લક્ષ્ય થાય, સન્માર્ગને વિશે ભાવના થાય. આ સન્માર્ગ નથી, ઉન્માર્ગ છે. મતિ કલ્પનાથી, અભિનિવેશથી, માન્યતાથી, વિપરીત અભિપ્રાયથી માની લીધેલો માર્ગ એ ઉન્માર્ગ છે, સન્માર્ગ નથી. અને પરિણામે પાછો તેને વિક્ષેપ ઉત્પન્ન થઈ સન્માર્ગને વિશે ભાવના થવાનો સંભવ છે. એ પત્તામાં અમે ઈચ્છાપૂર્વક સ્પષ્ટ લખ્યું હતું, ઓલાનો જેની સામે વિરોધ છે બાપાનો, કે પ્રભુ કઈ આમ હોય બધું, આવું તમે તો ઉઘાડું કરી નાખ્યું અમારું બધું રહસ્ય સાયલાનું. કર્યું તો એટલે કહી દે, કૃપાળુ દેવે કીધું કે અમે તમને આ સ્પષ્ટ એ પત્તામાં અમે ઈચ્છાપૂર્વક, ભાગ્યે જ આવો શબ્દ આવ્યો ઈચ્છાપૂર્વક. આગળના પત્રમાં છે, જ્ઞાનીને ઈચ્છા હોતી પણ, એ ઈચ્છા સહિત પણ નથી, ઈચ્છા રહિત પણ નથી. આ કરુણા, આની ઈચ્છા કોઈ મતલબની ઈચ્છા નથી, કોઈ સ્વાર્થની ઈચ્છા નથી, પણ સત્યનો માર્ગ અવરાય છે, જીવો રોકાય છે, ભ્રાંતિનું કારણ થાય છે, અનેક જણા બી માર્ગે જશે. ઈચ્છાપૂર્વક, અને આગળ લખ્યું છે ચાઈને, ચાઈને એટલે વિથ ઇન્ટેન્શન, હેતુપૂર્વક. જબરજસ્ત જે છે પત્રો આપણે પકડાય આપણને, તો કૃપાળુ દેવે આના પ્રત્યે આપણને જે લાલ બત્તી ધરી છે ઉભાર્યો એ લખ્યું હતું. આગળ લખે છે, જો ઈચ્છાપૂર્વક શબ્દનું અર્થઘટન આપે છે, સહેજ સ્વભાવે પણ ન ધારેલું ઘણું કરી પરમાર્થ પરત્વે લખાતું નથી અથવા બોલાતું નથી કે જે અપરમાર્થરૂપ પરિણામને પામે. આ સહજ વાણી, સહજ સ્વભાવ અમારો એવો છે કે ઘણું કરીને અમે ન ધારેલું પરમાર્થ પ્રત્યે કંઈ લખતા જ નથી. જે કંઈ અમે મૂકીએ છીએ બધું સ્પષ્ટ, બહુ સ્પષ્ટતા સાથે, ક્યાંય માત્ર ગમે તેવા શબ્દો, હેતુ વિનાના, આશય વિનાના, અર્થ વિનાના, એમને ઘણાને લખવું હોય તો કેટલું લેખા જ કરે, બસ એને હોંસવું હોય છે. અમારે એક લેખ લખવો, અમારે એક પુસ્તક લખવું, છાપાનું કોલમ લખવું, મેગેઝિનની અંદર લેખ લખવા, કાંઈ ઠેકાણું ન હોય, અંદર તત્વ સાથે કોઈ સંબંધ ન હોય. આ તો કહે છે ન ધારેલો એક શબ્દ પણ પડી શકતો નથી. કેટલું ગહન ચિંતન હોય, કેટલું ઊંડાણની અંદર એનું મંથન હોય, અને એમાંથી એ પાત્રને કંઈક કહેવા જેવું, પણ ન ધારેલું પરમાર્થ પ્રત્યે પરત્વે લખાતું નથી અથવા બોલાતું નથી, નહીં બોલીએ. કે જે કેવું ન ધારેલું હોય, જે અપરમાર્થરૂપ પરિણામને પામે, કે જેનું પરિણામ અપરમાર્થ થાય, જીવનું અકલ્યાણ, જીવને આત્મકલ્યાણનું કારણ બની શકે નહીં. જીવને કોઈ કાળે એવા શબ્દો અને એવા વાક્યો અમે લખ્યા નથી કે બોલ્યા નથી કે જે જીવને કોઈ કાળે પણ અપરમાર્થનું કારણ થાય. વિચાર આવે છે કે વચનામૃતની એક લીટી વાંચી હોય તો પણ એ જીવના કલ્યાણ માટે છે, એ સિવાય બીજું કંઈ થઈ શકે નહીં. કેમ કે લખનાર પુરુષ આટલો જાગૃત છે. અમે ન ધારેલું કંઈ એવું લખતા નથી કે બોલતા નથી, થતું જ નથી અમારાથી પરમાર્થ પ્રત્યે, પરમાર્થની દિશામાં વાત કરવાની છે, કે જેથી કરીને જીવને કોઈને અપરમાર્થનું પરિણામ થાય, અપરમાર્થરૂપ પરિણામ થાય એવું એક પણ શબ્દ બોલાયો નથી, લખાયો નથી આ પુરુષથી. એવો આ પુરુષ, આને કહેવાય પૂર્ણ પુરુષ. એટલે એણે લખ્યું કે અમે તો પરમાત્મા સ્વરૂપ છીએ, અમારાથી કોઈ જીવનું અહિત થાય એવી કોઈ સંભાવના નથી, કારણ કે અમારાથી એ ન ધારેલું લખાતું પણ નથી અને બોલાતું પણ નથી. પરમાર્થ સિવાયનો દેજ ગમતો નથી તો એમ લખ્યું છે. આગળ એક પત્ર આવે છે, ક્રમાંક પછી જોઈ લેશો, પણ એમાં લખ્યું છે કે પરમાર્થ સિવાયનો દેહ જ ગમતો નથી તો, આમ તો દેહ ગમતો જ નથી, પણ દેહ હોય તો શું કરવું, પરમાર્થ, પરમાર્થ પ્રકાશવો, પરમાર્થ પ્રકાશવો. હવે પછીની બીજી વાત આવે છે, બીજો અમારો આશય એ જ્ઞાન વિશેની સમજણ આપણે વિશેષ અવસરે કરીશું. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.